तारकं प्रदानं सर्वधर्माणां जैनं धैतुं शासनं जैनं धैतुं शासनं नमस्मे साराय स्वानुभूत्याचकास्यते चित्से भावाय भावाय सर्वे भावांतरं चिरं आत्मरूपयानुपम अद्भुतं याहि लखे भवसिंधुतरो आत्मरूप
समयसार पूर्वरंगधिकार એમાં 23 થી લઈને 25 એ ત્રણ ગાથાઓ પર આપણે સંક્ષિપ્ત રૂપથી સ્વાધ્યાય આજે આપણે કરી રહ્યા છીએ. એમાં ઉત્થાનિકા વાંચો, જુઓ. અથ અપ્રતિબુદ્ધ બોધનાય વ્યવસાય ક્રિયતિ. હવે અપ્રતિબુદ્ધને સમજાવવા માટેનું પ્રયત્ન કરે છે. તો આગળ એ જ કામ તો કર્યું હતું, પણ આચાર્યની એટલી કરુણા છે કે હજુ સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને એ વાતની શ્રદ્ધા છે કે જેની જેવી હોનહાર હશે એ પ્રમાણે કામ થશે. જેની જેવી હોનહાર હશે એ પ્રમાણે સમજશે. પરંતુ જે સંજલન કશાયના અંતર્ગત એવો ભાવ આવે છે કે બધા જીવ પામે, સમજે, જ્ઞાન મટાડે, અને જેવો અમે સ્વાદ લઈએ છીએ એવો સ્વાદ હર જીવ લે, એવો ભાવ પ્રાયઃ આવતો હોય છે. તો એમાં ત્રણ ગાથાઓમાં શું શું વિષયવસ્તુ છે કાલે ગઈકાલ ચર્ચા કરી હતી કે 23મી ગાથામાં એ વિષયવસ્તુ છે કે જેના માટે આ કથન કરવામાં આવે છે, જેને સંબોધન કર્યું છે એનું એની અહીંયા યાદ કર્યું છે, એ અજ્ઞાનીની યાદ કર્યું છે. 24મી ગાથામાં સર્વજ્ઞ ભગવાનનું પ્રમાણ આપીને, એમનો વાસ્તો આપીને, વાસ્તવમાં દેહ તારો નથી, દેહથી તું ભિન્ન છે, એ પૂતગલ દ્રવ્ય તારું ના હોઈ શકે એ પ્રમાણેનું ઉપદેશ આપે છે. અને ગજબ છે, આ એક મનોવિજ્ઞાન છે કે કોણ કહે છે આ વાત, એ બહુ મહત્વની વાત છે. સર્વજ્ઞ ભગવાનને કેમ લાવ્યા વચ્ચે કે આ વાત સર્વજ્ઞ ભગવાને કહી છે. કોઈ બી સંસ્થા હોય કે મંડળ હોય તો કોઈ બી બાહ્યમાં કાંઈ બી ફેરફાર કરવામાં આવે, એ ખુરશી અહીંયાથી અહીંયા મૂકી હોય તો કોણે કહ્યું હતું? તેમ કે પ્રમુખશ્રીએ કહ્યું હતું તો કે બરાબર છે, તો કોઈ વાતમાં કંઈ હશે તેમ. એટલે બહુ મહત્વ રાખે છે કે આ વાત કોણે કરી છે. એ રીતે છે. આજે જે જ્યારે બી કોઈ બી વાત ચાલતી હોય, ચર્ચાઓ ચાલતી હોય, સ્વાધ્યાય ચાલતું હોય, તો ગુરુદેવશ્રીના નામે ચિઠ્ઠી ફાટતી જ હોય છે. હવે ગુરુદેવશ્રીએ કહ્યું છે કે નથી કહ્યું એ સામેવાળો બી જોવાની તસ્દી લેતો નથી, અને આ તો બસ નામ લે ગુરુદેવશ્રી કહ્યું છે એટલે સામેવાળો બસ ગુરુદેવશ્રી કહ્યું છે. અરે પણ ક્યાં કહ્યું છે, કઈ ગાથામાં કહ્યું છે, અને એ આપણી ફરજ બને છે જોવાની. સામાન્ય કથન છે, સમજવું જોઈએ. તો એ સર્વજ્ઞ ભગવાનનો આધાર આપીને, પ્રમાણ આપીને સમજાવે છે. અને 25મી ગાથામાં લોજિકથી સમજાવે છે, ન્યાયથી સમજાવે છે, અપીલ કરીને સમજાવે છે. ત્રણેય ગાથાઓનો સંક્ષિપ્ત વિચાર કરીશું, ટીકાનો થોડોક અંશ પછી છેલ્લે વાંચીશું અને આગળ વધીશું.
જ્ઞાનથી મોહિત મતિ બહુ ભાવ સંયુત જીવ જે આબદ્ધ તેમ અબદ્ધ પૂતગલ દ્રવ્ય મારું તે કહે સર્વજ્ઞ જ્ઞાન વિશેષદા ઉપયોગ લક્ષણ જીવ જે તે કેમ પૂતગલ થઈ શકે કે મારું આ તું કહે. અરે જો જીવ પૂતગલ થાય પામે પૂતગલો જીવત્વને તું તો જ એમ કહી શકે
આમારું પૂદગલ દ્રવ્ય છે. બહુ સ્પષ્ટ વાત કરી છે, ખ્યાલ આવે એવો છે. અજ્ઞાનથી મોહિત મતિ, શું કહે છે કે જેની મતિ, મતિ એટલે બુદ્ધિ, એની બુદ્ધિ ખરાબ થઈ ગઈ છે એમ કહે છે આપણી ભાષામાં. અથવા જેને પોતાની બુદ્ધિ ગીરવે મૂકી છે એમ કહો, અને એની વાત છે. જેની મતિ અજ્ઞાનથી મોહિત થઈ છે, અજ્ઞાન દ્વારા વાસ્તવમાં જીવન જીવે છે, અજ્ઞાનના આધાર ઉપર આત્માની અનુભૂતિ કરે છે, તો એવા જીવો બહુ ભાવ સંયુક્ત જીવ છે. એક તો મતિ અજ્ઞાનથી મોહિત થઈ છે, અને બહુ એટલે ઘણા ભાવ, એટલે કયા ભાવ, મોહરાગ્યો સાદી ભાવ, એનાથી સંયુક્ત એને ઉપયોગે એની સંગતિ કરી અને વિચારે છે, એની સંગતિ કરીને જીવનની રચના કરે છે, કશાયનની સંગતિ દ્વારા જે પોતાની કલ્પનાઓ કરે છે એ અહીંયા કહે છે. એવો જે જીવ છે, બહુ ભાવ સંયુક્ત જીવ છે, એ શું કહે છે, શું માને છે, એને ખોટી બુદ્ધિ કોને કહેવાય, એને ખોટી મોહિત થયેલી બુદ્ધિ કોને કહેવાય, એનું પ્રમાણ બીજી લીટીમાં છે. જો આવું લક્ષણ હોય તો સમજી લેવાનું કે આની બુદ્ધિ ખરાબ થઈ ગઈ છે. કયું? આ બદ્ધ તેમ અબદ્ધ, બે પ્રકાર કહ્યા પદાર્થોના. બદ્ધ એટલે શું? કે જે જન્મથી લઈને મરણ સુધી રહે, એ કઈ વસ્તુ રહે જન્મથી લઈને મરણ સુધી? શરીર, એને બદ્ધ કહેવાય. એને જે જન્મથી લઈને મરણ સુધી રહે એ બદ્ધ, અને અબદ્ધ જે જન્મથી લઈને મરણ સુધી જે જીવન રહે છે એમાં વચ્ચે વચ્ચે પદાર્થો મળે પણ અને છૂટે પણ, એને અબદ્ધ કહે છે. એવા બંધાયેલા નહીં, કેવા કે જેમ શરીર બંધાયેલું છે. એને આના આનો ભાવ, આમાં ઘણી બધી બાબતો છે. ગુરુદેવજી આના પર હવે કઈ વારમાં કહ્યું છે પ્રવચનમાં એ ખ્યાલ નથી, બધી ઘણી જગ્યાથી વાંચતા હોય ને, એમાં એમ કહે છે ગુરુદેવજી કે જન્મથી મરણ સુધી એક શરીર રહે સાથે, તો એમાં કદાચિત ભ્રમ થવાનો ચાન્સ છે કે આ મારું છે. પણ જે પદાર્થો વચ્ચે મળે છે અને છૂટી જાય છે, એને એવું અનેક વાર બને છે. જે પણ સંયોગો, ભાઈ હે ને, જે બહેન, જે બધા, એ બી સંયોગો લઈ લો અને બીજા મકાન આદિના સંયોગો લઈ લો, કે જે વર્તમાનમાં ખ્યાલમાં આવે છે કે મળ્યું ને છૂટ્યું, એને આજે જાહોજલાલી છે અને કાલે કઈ પણ હોઈ શકે, એને સાંજના ખાવાની વ્યવસ્થા ના હોઈ શકે, તો પણ કહે છે કે એવી ચીજો પ્રત્યે આ શું માને છે, મારું કહે છે. હેને એવા કડક શબ્દોમાં કહે છે કે આ દીકરો ઘરમાંથી કાઢી મૂકે તો એ કહે છે કે આ મારો છે. એને અરે દીકરો ઘરે એને પોતાને હાનિ પહોંચાડે અને પડોશી એમ કહે છોડાવે તો એને લડે કે તને શું છે, મારો દીકરો છે ભલે મારે, તો એવું એવું એક જ તો બુદ્ધિ હોય છે એને, હેને એમ કહે છે. એ રીતે મારું કહે, અહીંયા પૂદગલ દ્રવ્યની મુખ્યતાથી છે, હવે શરીરની મુખ્યતાથી લેવું, કેમ કે દેહમાં એક જ તો બુદ્ધિ છે, એને પછી દેહને લઈને એના નિમિત્તથી એના સગાવાલા અને એ સિવાય બાકીની બધી વસ્તુઓ પ્રત્યે એકત્વ બુદ્ધિ હોય છે. એટલે હાથીના પગમાં બધાના પગ આવી જાય, એટલે એકમાત્ર દેહની સાથે એકત્વ બુદ્ધિની વાત આવે તો બધી વાત સમજી લેવી. એને આ બધું શોર્ટકટમાં હોય છે, ઇશારા હોય છે જ્ઞાનીઓના. તો બુદ્ધિ બગડી કોની કહેવાય ભવનભાઈ, કોની કહેવાય? કે જે બદ્ધ અને અબદ્ધ પદાર્થો છે, એને જે પણ પૂદગલનો સંયોગ થાય છે એનાથી પોતાનું મૂલ્યાંકન કરે, સંયોગોથી જે પોતાનું મૂલ્યાંકન કરે, સંયોગો ભાવ સંયોગી ભાવથી પોતાને પોતાનું પ્રાઉડ ફીલ કરે, એને ઉઘાડરૂપ જ્ઞાનથી શું કરે, પ્રાઉડ ફીલ કરે, તો કે એ બધું જ એની બુદ્ધિ ખરાબ થઈ ગઈ છે. આ બધું જ લઈ લેવું, પૂરી ફ્રેમમાં લઈ લેવું, ક્યાંક ને ક્યાંક તો જીવ અટક્યું, ક્યાંય ને ક્યાંક તો ફસાયો છે એમ. તો અહીંયા કહે છે કે આ અબદ્ધ અને બદ્ધ જે પદાર્થો છે, જે પૂદગલ આદિનો સંયોગ થાય છે, એને શું મારું કહે છે. હવે કાલે બી પૂછ્યું હતું, પહેલા બી કહ્યું હશે, પણ એનું ભાવવાચન વગર મને આગળ જવું ફાવતું નથી. મારું કહે છે અર્થાત મારું માને છે, બરાબર છે, કહે છે એનો અર્થ મારું માને છે. હવે જે શરીર આદિને મારું માનવું એટલે શું? તમે કોઈ દિવસ શરીર આ મારું છે એવો મંત્ર ભણ્યો સવારે ઉઠીને કે આ મારું છે, આ હું છું, હે ને, અચ્છા આ હું છું આ મારું છે ને એક વાર વિચાર કરીએ છે ને કે એક વાર કથન કરીએ છે, છતાં આપણા પર બ્લેમ છે કે તું એવી પ્રતીતિ તને છે, તને એવી સદ્ધાંત છે કે આ હું છું અને આ મારું છે. હા પણ એ અભિપ્રાયમાં છે, પણ એનું તમે ભાવભાષણ તો કરો, મારું છે કયા આધારે કહો, મારું છે એવું માન્યું ક્યારે કહેવાય? હે નહી, એ તો લોજિક આપ્યું કે તમે રીઝન આપ્યું કે, પણ મારું માન્યું કેવી રીતે કહેવાય? આ શરીર મેં મારું માન્યું છે કયા આધાર પર ભગવાને મને કહ્યું કે તું મારું માને છે? હે એક મિનિટ, હે હા હા બરાબર, હા બરાબર, રાઈટ, ઘણું ખરું સાચું. શું કીધું બેન? કે હા, એટલે કે આપણું જે એને કેમ મારું માની છે કે આપણા જીવનનું જે પ્રયોજન છે, સુખી થવું, આપણું અસ્તિત્વ ટકાવવું, એનો એને આધાર શરીરથી માનીએ છે. હર વ્યક્તિ એવું માને છે કે આનાથી મને મને આધાર છે, આજ મારી ચીજ છે નો, કે આનાથી મને સુખ મળે છે, એવું જે માનતા રહેવું, આનાથી જ મને લાભ મળે છે, તો એવું માનવું એનું નામ મારું છે. એવું થતું નથી કઈ, પણ એવું માનો. તમે જોઈ લેજો, આપણે એવું માનીએ છીએ કે આનાથી મને લાભ મળે છે, આનાથી મારું મને સુખની પ્રાપ્તિ થાય છે, આના ધાર ઉપર જ મારું અસ્તિત્વ ટકેલું છે. એક થોડું પણ નબળાઈ આવી જાય શરીરમાં તો અનસિક્યોર ફીલ કરે છે, અને થોડોક સાજો થઈ જાય તો કે હવે અમર થઈ ગયો એવો અનુભવ કરે છે. એનું નામ મારું છે. એટલી એટલું સેટિસ્ફાય કે નહીં, હવે કોઈ રોગ નથી, એમ કહીએ ને હવે કોઈ દવા ચાલુ નથી, કાંઈ નથી, જાણે અમરત્વ મળી ગયું. એટલે એ છે. બીજું હમણાં મેં એક લીટી કહી ને, એને જે સંયોગો શરીર આદિ જે બી હુષ્ટ પૃષ્ઠ જે હીટ ફીટ જે બી હોય, એની ઓરથી પોતાનું મૂલ્યાંકન કરે છે, એની ઓરથી પોતાની વેલ્યુએશન મૂકે છે. તો એ એનું નામ, એનું નામ છે કે મારું માન્યું. તો આ રીતે આપણને ખ્યાલ થવો જોઈએ કે શું મારું માનવું, એના લક્ષણ શું છે. તો આવું તો આપણે હર સમય માનીએ છીએ, તો કે એ અજ્ઞાન છે. અજ્ઞાન છે બહુ સારો શબ્દ છે, કે એની બુદ્ધિ ખરાબ થઈ ગઈ છે એમ કેવું છે, એમ બુદ્ધિ બગડી ગઈ છે. એમ કેવી રીતે એના આધાર ઉપર અસ્તિત્વ શરીરના આધારે છે ને, શરીર મળતા હું જન્મ્યો ને શરીર છૂટતા હું મર્યો, એનું નામ મારું માનું. છઢાલામે છે ને કે આ શરીર મળ્યું તો એમ કે મારો જન્મ થયો. આત્મા જન્મે, તું કોણ જન્મે, શરીર કેવી રીતે જન્મે? એને જન્મે એનો અર્થ કે નવું કોઈ ચીજ પેદા થાય ખરું, અને ક્યારે બી કોઈ વસ્તુ સદા નષ્ટ થઈ જાય ખરું. એમ તો પછી આપણે માનીએ છીએ ને કે શરીર મળતા હું જન્મ્યો અને શરીર જતા હું મરણ પામ્યો, તો એ જન્મથી મરણ સુધીનું એનું જીવન, એ સિવાયનું જીવન જ નથી કાંઈ, એવું માને છે. જન્મથી મરણ સુધી જે જીવન છે એને પોતાના જીવનની કલ્પના કરી છે, અને એને લઈને આને જે પણ ખવડાવવું પીવડાવવું આદિ એ પ્રમાણે પૂરું સમર્પિત રહેવું, અને સમર્પિત રહેવા પાછળનો અભિપ્રાય શું છે કે મારું છે. તો એ આખી ભૂલ અહીંયા ચાલે છે. બહુ બધી ચર્ચાઓ થઈ ચૂકી છે, આપણે આગળ વધીએ. અને આ ભૂલ તો આપણને શું સમજાવે અનાદિની ચાલે છે, પણ એટલા માટે સમજાવવું પડે છે કે આ ભૂલ છે એવું માનતા નથી. આ ભૂલ છે એવી ખબર નથી. એક તો એવો જીવ છે અને ખબર છે પણ માનતો નથી કે એવો જીવ છે. હવે આપણે કઈ કેટેગરીમાંથી નક્કી કરી લો. એક એવો જીવ છે બિચારો કે એને ખબર જ નથી કે આ ભૂલ છે, હે ને? અને એક એવો જીવ છે કે ખબર છે પણ માનતો નથી. બરાબર, બે કેટેગરી વાળા જીવો છે એમ, એ રીતે છે. હવે એવા જીવોને જે પણ કોઈ છે એવા જીવોને સમજાવવા માટે અહીંયા આચાર્યદેવ આગળ ગાથામાં કહે છે, સર્વજ્ઞ જ્ઞાન વિશે સદા. એટલે શું? સર્વજ્ઞ ભગવાને દેખ્યું છે, અને એનું તો વિશ્વાસ હોવો જોઈએ ને, કે જે વિતરાગી છે એટલે ખોટું બોલવાનું કોઈ પ્રયોજન નથી, અને સંપૂર્ણ જ્ઞાન છે એટલે ભૂલ પડવાનું કોઈ કારણ નથી. બે વાત, એક એક વિશેષણનો મિનિંગ હોય છે. અને સર્વજ્ઞનો જે વિશ્વાસ આવે એનાથી શું કે એમના જ્ઞાનમાં કંઈ બાકી જ નથી રહ્યું એટલે ભૂલ પડે નહીં. અને કોઈ રાગી હોય તો કદાચ જૂઠું બોલી નાખે કે અમને ગમે છે એ રીતે આપણે કહીએ, પણ એ તો રાગી પણ નથી, વિતરાગી છે એટલે જૂઠું બોલવાનું એમની પાસે કોઈ રીઝન પણ નથી. એટલા માટે એમને જે કહ્યું હોય એ સત્ય છે એટલો વિશ્વાસ તો પહેલા હોવો જોઈએ, અને એ દેવશાસ્ત્ર ગુરુનું સિદ્ધાંત તો હોવું જોઈએ. અને પછી એ સાચું છે, સાંભળજો મુખ્ય વાત, એ સાચું છે તો કેવી રીતે સાચું છે, હે ને? એનું નામ પરીક્ષા, ભગવાનની પરીક્ષા નહીં. એને કેવી રીતે સાચું છે એવી રીતે વિચાર કરવો, અને એવી રીતે વિચાર કરતા આપણી જે ખોટી બુદ્ધિ છે એ ખોટી બુદ્ધિ સમાપ્ત થઈ જાય. આ વાત કહી, ભગવાને કહી એટલે સાચી છે, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. પણ સાચી છે તો કેવી રીતે સાચી છે? દેહ અને આત્મા બે એક હોય જ ના શકે, ભગવાને કહ્યું છે એટલે ખોટું હોય જ ના શકે. પછી એક કેમ નથી એવું તમે સિદ્ધ કરો, સિદ્ધિ કરો. આજે સિદ્ધિ કરવી ને એ વાસ્તવમાં સ્ટડી છે, સ્ટડી છે, સ્વાધ્યાય છે. અને એ જે સિદ્ધિ થઈ જાય એમાં એનો સ્વીકાર થાય એ ગર્ભિત શુદ્ધતા છે, અને એ પ્રતીતિ થાય એ સમ્યક દર્શન છે. આ સ્ટેપમાંથી તમારે જવું પડશે. હવે આપણે કયા સ્ટેપમાં છીએ એ તમારે જોઈ લેવાનું. હું અહીંયાથી ખાલી સ્ટેપ કહીશ, પણ પ્રૂવ તો કરો. ભગવાને કહ્યું છે એ વાત સાચી છે, પણ આપણી બુદ્ધિમાં એ વાત સાચી ઠરવી જોઈએ. એ પ્રયાસ છે, એ પ્રયત્ન છે જ્ઞાનનો. અને એ પ્રયત્ન પછી સ્વીકાર થાય, સાચું ઠરે એનો સ્વીકાર થાય, નિર્ણય થાય, એ નિર્ણયનું પોષણ થાય, એ ગર્ભિત શુદ્ધતા છે. એ પેટનો પુરુષાર્થ છે, ફાટશે પછી, બરાબર છે? પછી જ્યારે એ વિશેષ અંદરમાં સ્ટ્રગલ થાય છે, બહુ સ્ટ્રગલ થાય છે. હે ને, 50-60 વર્ષ સુધી ધામ ધમાલ કરી હોય, મેં કર્યું, અને શ્રી ગુરુ કહે કે તું કરી શકતો નથી, તો એ વાત ઘરે ઉતરતા ટાઈમ તો લાગે કે ના લાગે? એ કરી જ શકતો તું, તે કરી જ નથી, આજ સુધી કમાયું જ નથી. હે ને, ગુરુદેવજી કહે ને, તું પૈસા કમાઈ શકતો જ નથી. હે ને, કે શું કમાયો? કે મમતા કમાયો. હવે એ વાત ઘરે ઉતરવી જોઈએ, તો એના માટે આપણે આપણા ઉદાહરણોથી, યુક્તિથી, નવીના પ્રયોગથી, સત્કલ્પનાઓથી એ વાતની સિદ્ધિ કરવી જોઈએ. યુક્તિમાં પણ બે યુક્તિઓ છે, એક પ્રબળ યુક્તિ અને એક નિર્બળ યુક્તિ. નિર્બળ યુક્તિ એટલે જે આગમના માધ્યમથી જે ઉદાહરણો આપ્યો એના માધ્યમથી, પ્રબળ યુક્તિ એટલે આપણા જીવનમાં જે પ્રસંગો બને છે એના માધ્યમથી. આવો કન્સેપ્ટ ખ્યાલમાં આવ્યો એના. અને એ જે નક્કી થશે ને એ ભાવાસનમાં જતું રહેશે, એ પછી નહીં ભૂલાય. કદાચ એ ગાથા ભૂલી જવાશે, ક્યાં કીધું છે એ ભૂલી જવાશે, એનો કોઈ ફરક પડતો નથી. પણ તમને આ ભાવવાસન થઈ જશે, એ ચીજ તમારી થઈ જશે, એ ચીજ આપણી થઈ જશે. અને એ જ આપણા માટે આગળ આપે અનુભૂતિનો આધાર બને, આપણી પ્રતીતિ માટે એ જ આધાર બને. એ બહુ જરૂરી છે. જ્યાં બી બેઠા હોય, ટ્રેનમાં બેઠા હોય કે જ્યાં બી બેઠા હોય, અને જેવો બી ટાઈમ હોય, રાત હોય, દિવસ હોય, જે બી હોય, અરે જેવો બી સહયોગ હોય, પ્રતિકૂળતા હોય, અનુકૂળતા હોય, જે બી હોય, હે ને, કોઈ અનુકૂળ નથી, પ્રતિકૂળ નથી, એવું નક્કી કરવા માટે કયો સમય સારો છે, કયો સમય, કયું ચોગડ્યું સારું છે એના માટે, દરેક સમય. તો એ રીતે આગળ વધવાનું છે. જુઓ, સર્વજ્ઞ જ્ઞાન વિશે સદા ભગવાને જોયું છે. શું જોયું છે? કે ઉપયોગ લક્ષણ જીવ છે, બરાબર છે? જેનું લક્ષણ ઉપયોગ છે એ તું છે. અહીંયા જીવની જગ્યાએ શું લેવાનું? એ હું છું, બરાબર છે? ઓર થોડો આમાં ડેવલપ કરો કે જેમાં મારો ઉપયોગ છે એ હું છું. કેમ કે ઉપયોગ લક્ષણમાં તો બધા જીવ માટે કોમન છે, બરાબર છે? ને તો એમ થાય કે ચલો બધા જીવ તો છે ને, તો ચલો ઉદગલ જીવનું ના કરી શકે, પણ જીવ તો જીવનું કરી શકે કે ના કરી શકે? હે, એટલે ભગવાન આપણને મોક્ષ લઈ જાય કે ના લઈ જાય, ગુરુદેવજી આપણને સમ્યક દર્શનની ગિફ્ટ આપે કે ના આપે, હે ને, બ્રહ્મા છીએ ને, કે ગિફ્ટ આપે કે ના આપે, કે ના આપે. એ રીતે છે. જો સર્વજ્ઞ જ્ઞાન વિશે સદા ઉપયોગ લક્ષણ જીવ છે. જે ઉપયોગ લક્ષણ છે એ જીવ છે, અને અનુપયોગ લક્ષણ છે ઉદગલ છે. કે જે ચીજોમાં ઉપયોગ લક્ષણ નથી, અને જેમાં મારો કોઈ જે અંશ છે એવો કોઈ એનામાં અંશ નથી, કોઈ એધાણ નથી, તો પછી તે પૂદગલ દ્રવ્ય તારું કેવી રીતે હોઈ શકે? કે જેથી તું એને મારું કહે છે અને મારું માને છે, અને માની માનીને તે આખું જીવન એને શું કર્યું છે? ગુલામી કરી છે, તે આખું જીવન પરેશાન, પોતાને પરેશાન કર્યું છે, એ મેં કહે છે. તો તે કેમ પૂદગલ થઈ શકે કે મારું આ તું કહે? અરે તો કેવી રીતે તું કહે છે, મારું કેવી રીતે કહે છે? હે ને, ભગવાને તને એક ફોર્મ્યુલા આપ્યું ને કે જે ઉપયોગ લક્ષણ હોય. ચલો શરીરને તું મારું કહે છે, બરાબર છે, તો એમાં ઉપયોગ લક્ષણ છે? તો કે ના, તો એ મારું નથી. મારું નથી એનો અર્થ ખ્યાલ આવ્યો? કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ સૂતક બૂતક બધું મટી ગયું, બરાબર છે? સંબંધ જ નથી, એ મારું નથી, હું એનું નથી, એટલે સંબંધનો નિષેધ થઈ ગયો. એ હું નથી, હે ને, અને હું એ નથી, એનું સ્વરૂપનું વાસ્તવમાં સ્વરૂપની ઓરથી ભેદ જ્ઞાન કરાયું. સ્વરૂપ જ જુદું છે બંનેનું. કેમ કે એનામાં ઉપયોગ લક્ષણ છે, આપણામાં ઉપયોગ લક્ષણ છે, એનામાં ઉપયોગ લક્ષણ નથી, બરાબર? એટલા માટે મેં કહ્યું કે ચલો સાહેબ, ઉપયોગ લક્ષણ આપણામાં ઉપયોગ લક્ષણ છે, હે ને, પૂદગલનું ઉપયોગ લક્ષણ નથી એટલે મારું નથી. પણ ભગવાનનું ઉપયોગ લક્ષણ છે કે નહીં? તો ભગવાન મારા કહેવાય કે ના કહેવાય? એટલા માટે મેં પેલા બરાબર સાવધાનીથી કહ્યું કે મારો ઉપયોગ જેમાં છે, મારું જ્ઞાન જેનામાં છે, એ જીવ, એ હું, અને બાકી બધું, જરા બોલો, બાકી બધું અજીવ. બે તત્વનું જયારે ખુલાસો, કોઈ વાર સાત તત્વનો પાઠ લઈશ ને,
એમાં અનેક રીતે ચર્ચા છે. જીવ અને અજીવ, જીવ એટલે અશુદ્ધાત્મા જીવ, એ સિવાયમાં તો ગુણ ભેદ એને મારી નિર્મલ પર્યાયો એ બધું અજીવ, આ જીવ નહીં. જેનામાંથી નિર્મલ પર્યાય આવે નહીં, મારી જ નિર્મલ પર્યાયમાંથી બીજી નિર્મલ પર્યાય આવે નહીં, એટલે મારા માટે અજીવ બરાબર છે, આ જીવ નથી, એને પૂદગલ બરાબર છે, પર બરાબર છે, કેમ કે એમાંથી મારું કાર્ય સધાતું નથી, બરાબર છે. તો આ જીવ સિવાય બાકીના શેષ જીવ એ મારા માટે અજીવ, એમ કહે. થોડું કઠિન પડે આપણને કદાચ, કે હે ને, થોડીક આટલી કઠોરતાથી વાત છે જૈન ધર્મમાં. હા, કઠોરતાથી વાત છે, હે ને, એ પોતાના આપણા માટે જ છે. એટલી સ્વતંત્રતા બતાવે છે કે બીજા કોઈની જીવની સામે પણ જોઈ રહેવાનું નથી. એને કાલ તો આવ્યું હતું ને, તું મારું લક્ષ્ય કરે એ પણ અંધારું છે, મારું લક્ષ્ય કરીને તું રાગ કરે એ પણ અંધારું છે. એવા અંધારામાં તારા ચૈતન્યનું પ્રકાશ અને ચૈતન્યના દર્શન કેવી રીતે થશે? એને મારા શરણમાં બેસી રહેવાથી એને તેને તારી ઉપલબ્ધિ કેવી રીતે થશે? એને એ રીતે બહાર નજર રાખીએ તો તું સ્વરૂપનું અંતર, સ્વરૂપ અંદરમાં છે, અંતરમાં છે, તો એ તું કેવી રીતે પામીશ? તો આવા કેટલાક લોજિકલ વાતો છે, આપણે સમજવી જોઈએ. જો હવે ત્રીજી ગાથા બી બહુ જોરદાર છે, એક બીજો ચાન્સ આપે છે આપણને આચાર્યદેવ, કે ઠીક છે ચલો ઓર એક વાત લઈએ લોજિકથી. જો જીવ પૂદગલ થાય, પામે પૂદગલો જીવત્વને, તું તો જ એમ કહી શકે કે આ મારું પૂદગલ દ્રવ્ય છે, બરાબર. એની ટીકા વાંચું છું, લાસ્ટ આવી જાઓ, ટીકા વાંચીએ આપણે. જો કોઈ પણ પ્રકારે ત્યાંથી લઉં છું, બરાબર, મળ્યું અક્ષયભાઈ. જો કોઈ પણ પ્રકારે જીવ દ્રવ્ય પૂદગલ દ્રવ્ય રૂપ થાય અને પૂદગલ દ્રવ્ય જીવ દ્રવ્ય રૂપ થાય તો જ, બરાબર. આ એક આપણી પાસે શરત રાખી, અપીલ કરી કે પૂદગલ દ્રવ્ય માનવા પાછળનો એક હેતુ આપું, જો એમ થાય તો માનજે, અમને વાંધો નથી. કેમ થાય તો, કે જો કોઈ પણ પ્રકારે જીવ દ્રવ્ય પૂદગલ દ્રવ્ય રૂપ થાય અને પૂદગલ દ્રવ્ય જીવ દ્રવ્ય રૂપ થાય તો જ. ઉદાહરણ આપ્યું એક શોર્ટકટમાં, મીઠાનું પાણી એવા અનુભવની જેમ, આગળ ખોલશે ઉદાહરણ, મારું આ પૂદગલ દ્રવ્ય એવી અનુભૂતિ ખરેખર વ્યાજવી છે, એમાં કોઈ વાતની અમને વિરોધ નથી. વ્યાજવી ક્યારે છે, કે કોઈ પૂદગલ દ્રવ્ય પીગળીને જીવ દ્રવ્ય થઈ જાય, કોઈ જીવ દ્રવ્ય પીગળીને પૂદગલ દ્રવ્ય થઈ જાય મીઠાના પાણીની જેમ, એટલું કહીને છોડી દીધું, તો પછી તારું પૂદગલ દ્રવ્ય મારું માનવું વ્યાજવી છે. એ વાસ્તવમાં તો અમે એ માનવું સમ્યક દર્શન કહી દઈશું. અગર જો એવું થતું હોય તો તું માનજે, અમે એ તારા દર્શન સમ્યક દર્શન તને સમ્યક દ્રષ્ટિ જાહેર કરી દઈશું, પણ એમ થતું નથી, એની ચર્ચા હવે કરશે જો. હા, પણ એમ કોઈ રીતે બનતું નથી, એને આ વાસ્તવમાં ઘોષણા છે ભગવાનની, એને અલંગ્ય શાસન છે આ ભગવાનની વાણીનું, એનું ઉલ્લંઘન ક્યારે કરે જ નહીં. પૂદગલ જડ થઈ જાય, પૂદગલ ચેતન થઈ જાય અને ચેતન જડ થઈ જાય એવું ક્યારે બને જ નહીં, એમ અહીંયા કહે છે. જુઓ, હવે એ દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે. જુઓ, જેમ ખારાપણું જેનું લક્ષણ છે, કોનું લક્ષણ છે, લવણનું, નમકનું, મીઠાનું, જે કહેતા હોય, લવણ એટલે મીઠું, એવું લવણ પાણીરૂપ થતું દેખાય છે. કોઈ બહારમાં કોઈ જે મોસમમાં એ પાણી થતું પીગળતું દેખાય છે તો બી એ મીઠું છે, તે દ્રવણ છે, એ પણ એમાં પણ લક્ષણ ખારાપણું છે. લક્ષણ જોઈ લો, એમાં ખારાપણું છે એટલે મીઠું છે, હે ને. આજકાલ તો પેલું આપણે વાપરીએ છીએ સિંધા નમક, હે ને, તો એ પછી આમ એને જે વાટીએ ને તો બરાબર વટાતું નથી, એટલે મને ખ્યાલ છે થોડો ઘણો. એટલે આ લોકો શું કરે, પીગાળી દે છે, હે ને, પ્રવાહી કરે છે, તો મીઠું જ રહેશે ને. કેમ મીઠું રહેશે? કેમ કે પ્રવાહીપણામાં પણ લક્ષણ શું છે, ખારાપણું. જો, અને દ્રવ્યત્વપણું જેનું લક્ષણ છે એવું પાણી લવણ રૂપે થતું દેખાય છે, બરાબર. બે વસ્તુ કે ફરીથી, જેમ ખારાપણું જેનું લક્ષણ છે એવું લવણ પાણી રૂપ થતું દેખાય છે, અને દ્રવત્વ પ્રવાહીપણું જેનું લક્ષણ છે એવું પાણી લવણ રૂપ થતું દેખાય છે. કોઈક મોસમમાં એ લવણની ડલી થઈ જાય છે, હે ને, ડલી હોય ને આમ, બરાબર, ટુકડો, અને કોક મોસમમાં એ પીગળતું દેખાય છે, પણ બંનેમાં ખારાપણું લક્ષણ છે એટલે મીઠું જ છે. એવું કોઈ થઈ જતું હોય, જુઓ, લક્ષણ છે એવું પાણી લવણરૂપ થતું દેખાય છે, કારણ કે ખારાપણું અને દ્રવપણાને સાથે રહેવામાં અવિરોધ છે, અર્થાત તેમાં કોઈ બાધા નથી. આ તો આપણને ખ્યાલ આવ્યો છે. તેવી રીતે નિત્ય, નિત્ય શબ્દ નાખ્યો હવે, નિત્ય ઉપયોગ લક્ષણ વાળું જીવ દ્રવ્ય એને નિત્ય ખેલાય ગયો ને, ક્યારે બી હે ને, કોઈ બી કાળમાં કહો કે કોઈ બી ક્ષેત્રમાં કહો, જ્યાં પણ કોઈ જીવ મળે એ કેવું હોય, નિત્ય ઉપયોગ લક્ષણ વાળું હોય, એ પાકી વાત છે. લક્ષણ વાળું જીવ દ્રવ્ય પૂગલ દ્રવ્ય થતું જોવામાં આવતું નથી, અને નિત્ય અને ઉપયોગ જળ લક્ષણ વાળું પૂગલ દ્રવ્ય જીવ દ્રવ્ય થતું જોવામાં આવતું નથી. બરાબર, કોઈ થતું જોવામાં આવે તો કે જો એમ કહે, એવું થતું જોવામાં આવતું નથી. ક્યારે એવું થતું જોવામાં આવતું નથી એવું માનવા વાળા જીવો તો અનંત છે, પણ એવું થતું નથી એમ. કારણ કે રીઝન આપે છે, પ્રકાશ અને અંધકારની માફક ઉપયોગ અને અનુપયોગને સાથે રહેવામાં વિરોધ છે. એ સાથે રહેવામાં વિરોધ છે, એની સામે કહ્યું કે પૂતગલને અને જીવને એક થવામાં વિરોધ છે. ગોડેશજી ખુલાસા કર્યા હતા, એટલે સાથેનો અર્થ અહીંયા એક થવામાં. યદ્યપિ જીવ અને શરીર સાથે રહી શકે છે, યદ્યપિ વિતરાગ અને રાગ સાથે રહી શકે છે, યદ્યપિ જ્ઞાન અને રાગ સાથે રહી શકે છે, પણ એક રૂપે થઈને નથી રહી શકતા. એવો અર્થ કાઢ્યો તે, બરાબર. અર્થાત ભલે સાથે રહે પણ એકબીજાને સાથ આપતા નથી, એ બી અર્થ નીકળે છે. સાથ આપતા નથી એટલે કોઈ રાગ આત્માને વિતરાગતા પ્રાપ્ત કરાવે એમ નથી, કોઈ શરીર આત્માને અમર કરી દે એમ નથી, ટકાવી દે એમ નથી, કે કોઈ આત્મા શરીરને ટકાવી શકે એમ નથી. એટલે સાથે રહે છે પણ સાથ નથી. ના ખેલા, હવે આ ક્યાં ક્યાં લાગુ પડે હે ને? આપણા શરીર અને દેહમાં તો શરીર અને આત્મામાં લાગુ પડે, કુટુંબમાં લાગુ પડે, સમાજમાં લાગુ પડે, મંડળમાં લાગુ પડે. સાથે છીએ પણ સાથ આપી શકાય એવી વ્યવસ્થા નથી. સાથ આપવાની વાત આવે ત્યાં જીવ બિચારો લાગે, અને આ જીવ બિચારો નથી એમ કહેવું છે. ખ્યાલ બહુ મોટી વાત છે, આ જીવ બિચારો નથી. બે દિવસ પહેલા બી કીધું હતું કે કોઈની દયાનો વિષય બનવું એ ઠીક નથી, એને ઠીક નથી એમ, કારણ કે દયાનો વિષય છે જ નહીં, તું બહુ મહાન વસ્તુ છે એમ. જો હા, જેમ પ્રકાશ અને અંધકાર સાથે ના રહી શકે એમ જીવ અને પૂતગલ એક ના થઈ શકે એમ કહેવું છે. જળ અને ચેતન કદી પણ એક થઈ શકે નહીં, આ એક પૂરું સ્ટેટમેન્ટ છે. પછી આશીર્વચન કહેશે, જળ અને ચેતન એક રૂપે થઈ શકે નહીં. જડ જડ ભાવે પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. શ્રીમદજીના કથનો છે, ખ્યાલ આવે, જબરજસ્ત છે. કોઈ તૈયાર જ નથી. પૂતગલને પૂછો કે તું તારો સ્વભાવ છોડીને ચેતન થવા તૈયાર છે તો ઇનકાર કરી દેશે. જીવને પૂછો, હા પાડશે પણ થશે નહીં એમ. હા પાડવામાં તો એ તો અજ્ઞાન છે, હા હા હું તો પૂતગલ થવા તૈયાર છું, પણ એમ થઈ શકતું નથી. અને એવો કોઈ એવી કોઈ વ્યવસ્થા નથી, અને એ વ્યવસ્થા નથી એ વરદાન છે, શ્રાપ નથી. હું શરીર રૂપે નથી થઈ શકતો એ મારા માટે વરદાન છે. એને બહુ મોટી વાત છે કે હું કેમ કે મારી પાસે આજે બી જે ચેતન રૂપે રહું છું તો પરિણતિની અંદર પરમાત્મા બનવાનો સ્કોપ છે એમ કહે છે. જળ ચેતન કદી પણ એક થઈ શકે નહીં. હવે આશીર્વચન છે, આ વચન એટલું ગમે છે મને, એટલે શું, તેથી તું સર્વે પ્રકારે પ્રસન્ન થા. જરા જ્યારે આત્મા, ખ્યાલ નથી કેમ પ્રસન્ન થવાનું, આત્મા શરીર રૂપે થતું નથી તો પ્રસન્ન શું કેમ થવાનું? કોઈ કહેશે પ્રસન્ન થવાનું કહ્યું છે, અહીંયા પ્રસન્ન રહેવાનું કહ્યું છે. કેમ કે જો શરીર નીકળી જશે અથવા શરીરથી તારો જવાનો વારો આવશે તો પણ તારું મરણ નહીં થાય, એ એક તો એ બરાબર છે. બીજું, કદાચ કોઈ શરીર હે ને મોટું થઈ જાય, કોઈ શરીરમાં કોઈ પતલું થઈ જાય તો પણ એ તારી વાત નથી. ઘણા કહે ને કે હમણાંથી તમારું વજન બહુ ઓછું થઈ ગયું લાગે છે, તો કે નાના એક તો બરાબર જ છે. પછી ઘરે જઈને દર્પણ 100 વાર જોવે, કે પૂછે પત્નીને કે વજનમાં ફરક પડ્યો છે મારો એમ, કેટલો પરેશાન થઈ જાય. તો એ બધી ચિંતાઓ, એ બધો કાર્યક્રમ સમાપ્ત થઈ જાય. આગળ સાંભળવું છે, કદાચ કોઈ ડોક્ટર એવું નિદાન કરે કે નડી બ્લોક છે, એને વાલમાં હોલ છે, હે ને, તો કે આ મારું છે જ નહીં, કેમ કે ઉપયોગ લક્ષણ જેનામાં છે નહીં એ હું નથી, હું એ નથી ને એ હું નથી, એ મારું નથી ને હું એનું નથી, છેક સુધી ચાલશે આ, હે ને? આવું ક્યાં સુધી છે? આ ત્રૈકાલિક નિયમ છે, આ ત્રૈકાલિક નિયમ છે. એટલા માટે તું કે જી પ્રસન્ન રહે, કદાચ કોઈ કહી દે, કદાચ કોઈ બહારમાં કોઈ એ પ્રમાણેનું હે ને લેબોરેટરીમાં આવી જાય, કોઈ શરીરના કોઈ અંશોમાં કઈ બી વાત બતાવે તો પ્રસન્ન રહે. કેમ? કેમ કે અનુપયોગ લક્ષણ જળ છે અને હું ઉપયોગ લક્ષણ ચેતન છું, અને આચાર્ય કહે છે કે જળ અને ચેતન ક્યારે એક થતા નથી, એટલા માટે એ તું નથી, એમાં તારી કોઈ અસ્તિ નથી તારી, હે ને. બીજું, તારામાં એક સતનામનો ધર્મ છે, એક અસતનામનો ધર્મ છે, અને ક્યારે ક્યારે છે, બંને યુગપત છે, કે જયારે સતરૂપ છે ત્યારે અસતરૂપ છે, જે સતરૂપ છે એ જ અસતરૂપ છે, બરાબર. તો સતરૂપ એટલે હું મારા સ્વચતુષ્ટયથી રહું છું અને પરચતુષ્ટયનો મારામાં અભાવ છે. ક્લિયર થઈ ગયું? હવે કોઈ બી પ્રકારે દુઃખી થવાનું કોઈ વજૂદ છે નહીં, રીઝન નથી, દુઃખી થવાનું રીઝન નથી, હે ને. આવું ન માને તો સુખી થવાનું કોઈ વાસ્તવમાં ચાન્સ નથી. આ બે જુદું છે એવું ના માને તો બહારમાં ગમે એટલી બુદ્ધિ ટોપ હોય, શરીર નિરોગી હોય, એને બહારમાં ઇજ્જત હોય, યશ પ્રકૃતિ જોરદાર હોય, એને તેને હાર તોરા પહેરાવવામાં આવતા હોય, જ્યાં જઈએ ત્યાં બહારમાં હે ને પાણી માગે ને દૂધ મળે, બધી જ વ્યવસ્થા હોય, તો પણ એક ક્ષણ માટે પણ સુકુનને પ્રાપ્ત નહીં થાય એની ગેરંટી છે. કોણ ગેરંટી આપે છે? શ્રી ગુરુ તીર્થંકર પરમાત્મા. વિચાર તો કરો. એટલે સૌથી પહેલા આટલું જ નક્કી કરવાનું છે કે પૂતગલ દ્રવ્ય મારું નથી, હું એનો નથી, મારે એની સાથે કોઈ સંબંધ નથી, મારે એની કોઈ અપેક્ષા નથી અને મારી એને અપેક્ષા નથી. ચાલો તો એમ થાય કે ચલો મને એની અપેક્ષા નથી પણ એને તો મારી જરૂર છે ને, તો થોડોક રોકાઈ જવું. એમ કરી કરીને તો રોકાયા છે ચાર ગતિમાં, એને 84 લાખ યુનિમાં અનંત કાલ વીતી ગયો આજ સુધી, કે ભલે હું તો સક્ષમ છું, મારે કોઈની જરૂર નથી પણ સમાજને મારી જરૂર છે. ઠીક છે, ખ્યાલ આવે કે નહીં? કેટલી બદમાશી છે, કેટલું ખોટા કામ કરે છે જીવ. એ મુનિ બનવાના લક્ષણ નથી. જ્યાં તમને એમ લાગે કે ઘરમાં મારી જરૂર છે તમે દીક્ષા લેશો. દીક્ષા કેવી રીતે? દીક્ષાનો ભાવ નહીં આવે, વીર્ય આખું આપણું ખતમ થઈ જાય છે, સમજ ના આવે. અને અહીંયા કહે છે કે તને એવું લાગે છે પણ તારી જરૂર નથી. કેમ જરૂર નથી? બે વાર કે ઉપયોગ લક્ષણ જીવ તું એ તારા શરીર આદિમાં નથી, એનું ઉપયોગ લક્ષણ એ છે, બે જુદા છો. બીજું, દરેક દ્રવ્ય ગુણ પર્યાય દ્રવ્ય, એને દરેક દ્રવ્ય પોતાના અનંત ગુણાત્મક અને પોતાની અનંતી પર્યાય કરવામાં સક્ષમ છે, એને ગુણોમાં રહેવામાં અને પર્યાયમાં વર્તવામાં સ્વતંત્ર છે. તો શું કરવાનું? રેસ્ટ, મારા પેટર્ન શબ્દ છે, રેસ્ટ કરવાનું, હે ને. રેસ્ટ નથી જોઈતો, હે ને. ઘરે કહી દે દીકરાઓ બાપા નહીં આવતા તો બી ઘરેથી ફોન કરે, મારું કઈ કામ હોય તો કહેજે, મારું કઈ કામ હોય તો કહેજે, મારું કામ હોય તો કહેજે. ખ્યાલ આવી ગયો? બધું બહુ પોલમ પોલ ચાલે છે આપણા જીવનમાં, કોઈ મતલબ નથી, એને કાંઈ હાથમાં નથી આવવાનું. હવામાં મુઠ્ઠી ભરવા જેવું છે, ગેરંટીથી શું મળી જશે? કેવી રીતે છે? આગળ આવવાનું છે, એને પડોશી બનીને જોઈ લે, જોરદાર કલશો આવવા વાળા છે, હે ને. સારી દુનિયા માટે તું એકવાર મરી જા, જીવતો રહે ને મરી જા, જેમ છું જ નહીં. જેમ વ્યક્તિ મરી જાય તો કેવું રહેશે કે ભાઈ આજે આપણો ઘરમાંથી કોઈ વ્યક્તિ આપણું વિદાય થઈ ગઈ તો શું અટકે છે? કયા છોકરાના લગ્ન નથી થતા, ધામધૂમથી નથી થતા, બતાવ શું નથી થતું બતાવ, હે. તો પછી આપણા રહેતા એ તો દેખે છે ને આ બધું દુનિયામાં, તો શું ચિંતા કરવાની? ખ્યાલમાં આવે? કાંઈ કોઈ અટકતું નથી. ઇન્દિરા ગાંધીનું જવું થયું ને ત્યારે બહુ ચિંતા થતી હતી દુનિયાને કે ભારતવાસીઓને કે કોણ ચલાવશે દેશ, તો કોણ ચલાવે એ ભૂલી ગયા હતા આપણે, હે ને. એવું હતું ને, કોણ આવશે એ વખતે એનું બહુ હતું પ્રભુત્વ હતું, તો એમ કે ભાઈ કોણ કોણ આવશે, આના પછી કોણ ચલાવશે આટલો મોટો દેશ? તો ગુરુદેવજીને યાદ રાખવી કે કોણ ચલાવે, કોણ ચલાવે, હે ને. એનાથી બધું સમાધાન છે. એવા કથનો છે, એવી એટલું અમર પંક્તિઓ છે કે જેનાથી આપણને તરત રાહત થઈ જાય. વિચાર કરવા જોઈએ, એવું એવું તત્વ જ્ઞાન છે. જો તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, પ્રસન્ન રહે, ખુશ રહે. થોડા ઉદયો આમ આવે તો તું કેમ દુઃખી થઈ જાય છે, એને યાદ ના રહેતું હોય એને તો કેમ દુઃખી થઈ જાય છે? અમને તો યાદ રહેતું જ નથી, અમને યાદ રહેતું જ નથી, હે ને. હું દાદર ગયો હતો પ્રવચનમાં આપણે મંદિરમાં, તો આ બહુ ખુલાસા થાય ને આપણે, તો પછી એક ભાઈ કહે કે ઉંમરવાળા હતા, મને કહે કે અમને તો આટલું બધું યાદ નથી રહેતું, તો અમને સમ્યક દર્શન થાય કે ના થાય? આ રિયલ પ્રશ્ન છે. છૂટ્યા પછી તો તાત્કાલિક મેં જવાબ આપ્યો કે 1200 જોડી ચપ્પલ છે, બરાબર છે ને, 500 માણસ આવતું હશે તો તમારી જોડી ચપ્પલની જોડી કઈ છે તમને ખ્યાલમાં આવે? હા કે આવે, બસ એટલી જ જરૂરી જ્ઞાનની, એટલા જ જ્ઞાનની જરૂરી છે, બીજા વધારે જ્ઞાનની જરૂર નથી, વધારે જ્ઞાનમાં પંચાત થશે, આટલું જરૂરી છે. તમે તમારું કામ કરી શકો છો, તમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એવી તમારી પાસે તાકાત છે, અને એવી તમારી પાસે વર્તમાનમાં એ તમે એવો ભેદ જ્ઞાન કરવાની યોગ્યતા છે. કેટલું સરસ છે, ક્યાં મોટી બુદ્ધિની જરૂર છે આત્મકલ્યાણ માટે. અને હું કહું છું કે વેપારમાં ભી ક્યાં બહુ બુદ્ધિની જરૂર છે, ઉદયના નાટક છે આ, ભ્રમમાં રહે છે કે મારી બહુ બુદ્ધિ છે, મેં એન્જિનિયરિંગ કર્યું છે, ખ્યાલ આવ્યો કે નહીં? મોટા મોટા એન્જિનિયરો કોઈ અંગૂઠા છાપ એનો શેઠીઓ હોય, એના નીચે 100-100 એન્જિનિયરો કામ કરતા હોય, જોયું છે કે નહીં? અરે કાંઈ નથી, અને મળે છે તો કોને મળે છે, અને મળી ગયા પછી એ સુખી થાય છે કે નહીં, પૂરું વિચારો તો ખરા રેન્જમાં. આ મળ્યું તો કોને મળ્યું? ના ના, એ તો આત્માને નથી મળ્યું. કઈ રીતે કહો છો? આત્મા જાય ત્યારે સાથે આવે છે, તો કોઈ મળ્યું કેવી રીતે કહેવાય? એક સમય માટે બી તારે આકુળતા ઓછી કરે છે? ના, ઓછી થવાનો ભ્રમ થઈ શકે છે, ઓછી નથી થતી, તો તારું કેવી રીતે કહેવાય? તને મળ્યું કેવી રીતે કહેવાય? શું બગલમાં આવે, પડોશમાં આવે કે તું એના પર નજર બગાડે છે, હલાવે કે નહીં? એવી રીતે આનું નિરૂપણ છે. હર હર પ્રસંગમાં, હર પર્યાય પર્યાય પ્રસન્ન રહેવાનો પૂરેપૂરું લોજિક છે. દુઃખી થવા માટે તો એક જ ભૂલ છે, મોહ, મારું માને છે. અને સુખી થવા માટે તો એટલી વસ્તુ વ્યવસ્થા સરસ સુંદર બનાયેલી છે, વિશ્વમાં રચાયેલી છે, એને એમાં તારે કે સુખી થવા માટેનો પૂરો સ્કોપ છે, ખાલી નજર નથી આપણી ત્યાં. આ કેટલી સરસ વાત લાગે. તેથી તું સર્વે પ્રકારે પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજ્જવળ કરી સાવધાન થા, ને એટલે તું વાસ્તવમાં નિર્મલતાને, નિર્વિકલતાને પ્રાપ્ત થા, અને સ્વદ્રવ્યને જ મારું છે એમ અનુભવ કર. એને આ રીતે વાસ્તવમાં બહુ મોટું આપણા માટે ઉપદેશ છે, આશીર્વચન છે અહીંયા. એ રીતે આ ત્રણ ગાથાઓ આપણે પૂરી જાહેર કરીએ છીએ. જુઓ આગળ હવે શું આવે છે, શ્લોક આવે છે. હા, હવે જોરદાર શ્લોક આવે છે. બીજું ગુરુદેવસિંહનું એક 374 નંબર પર એક પેરેગ્રામમાં મેં માર્કિંગ કર્યું હતું. આજે બહુ થોડુંક એમાં માર્કિંગ બતાવું છે, 370 નંબરના પેજ પર. હા, મંદિર બનાવવા છે ને, અને મંદિરના દર્શન કરવા, એ બધા સમ્યક કા કારણ હે એસા શીખવે, કોઈ એમ બતાવે. અરે પ્રભુ શું કરે છે, હે ને, શું કરે છે વાત ભાઈ? મંદિર તો ઠીક, સાંભળજો, મંદિર તરફ કા ભાવ હે, રાગ એ ભી ઠીક, એ ભી ભિન્ન, પણ અંદર મેં વિકલ્પ ઉઠે, હે ને, જે આપણે કહીએ ને ભેદ જ્ઞાન, વિકલ્પ, વિકલ્પાત્મક ભેદ જ્ઞાન, હે ને, એ ભી વાસ્તવમાં અનુભૂતિનું સાક્ષાત કારણ નથી, એવી પ્રતીતિ કરે સાક્ષાત કારણ છે, એના પૂર્વમાં આ બધું જ હશે, ના નથી. ઉઠે કે મેં આત્મા ઓર અનંત ગુણરૂપ, એસા વિકલ્પ ઉઠે, ઉસે ભી તો પ્રભુ તુમ એકત્વ તો કભી હુઆ નહીં, એકત્વ નહીં હુઆ એટલે એ નાથી કોઈ કાર્ય તો સધાયું નહીં. એકત્વ નહીં હોવાનો અર્થ આ નીકળે છે આમાંથી, એનાથી કોઈ કાર્ય તો સધાયું નહીં, એટલા માટે એમાં પણ રાજી થઈ જવા જેવું નથી, એમાં પણ ભ્રમ કરવા જેવું નથી કોઈ બહુ. અને એના પહેલા હશે તો આ જ હશે, સૂક્ષ્મ વિચાર આ જ હશે, એનું ધ્યાન રાખવું ખાસ, હે ને. અને બીજું 380 પાનું કાઢો, 380 છે કોઈ ત્યાં? થોડી એક બે વાતો પ્રવચનમાં આવી છે કે અમે તો આ રીતે લઈએ છીએ, અમે તો લગભગ મોટાભાગે ગુરુદેવજીના પ્રવચનના આધારે લઈએ છીએ. આ વાતમાં મારે એક સાવધાની બતાવી છે. મળ્યું પેજ, મળ્યું અક્ષરે. જો એ અહીં કહા, શ્રી ગુરુએ મુખ્યથી એ ઉપદેશ દિયા. શું ઉપદેશ આપ્યો? સમકીર્તિ પામવાનો. સમકીર્તિ પાને કે સમકીર્તિ, સમ્યક દર્શન પામવા માટે શું કહ્યું? આ લોકો એ રીતે કહે, બહારથી આમ થાય ને આમ થાય, ગુરુનો વિનય કરે ને ગુરુની ભક્તિ કરે ને કરે, હો પડે રાગ, એ રાગ હે, એ તો આવે, રાગ હોતા હે, પણ ઉસે કોઈ આત્મા કા સમ્યક દર્શન પાતે હે એ ચીજ નહીં. બરાબર, આમાં કંઈક કહેવું છે, કેવી ગુરુનું બહુમાન આવે, ગુરુ પ્રત્યેની ભક્તિ આવે, દેવ દર્શનના ભાવ આવે, હે ને, તો કોઈ કહે કે એનાથી સમકીર્તિ, તો એનાથી સમ્યક દર્શન પ્રાપ્ત ના થાય, પણ સમ્યક દર્શન પ્રાપ્ત ના થાય એમ કહ્યું જ્યાં, હે ને, એ તો રાગ છે એમ કહ્યું જ્યાં, તો આ જીવે શું કર્યું કે જયારે એનાથી સમ્યક દર્શન પ્રાપ્ત ના થાય તો પછી એ કરીને શું ફાયદો? હેલાય ને, સ્વચ્છંદ થઈ જાય છે. સાંભળજો કે જેને બી સમ્યક દર્શન પ્રાપ્ત થશે એમાં જેમ ચરણાન યોગમાં જે જીવન કહ્યું છે એનાથી એક ટકો પણ એનાથી વિરોધી જીવન નહીં હોય, પણ એનાથી સમ્યક દર્શન થઈ જશે એમ નથી. આ બહુ મોટી વાત કહી છે, ધ્યાન રાખજો. કે જે પણ બાહ્યમાં સદાચાર, બાહ્યમાં જે પ્રકારનું જીવન કહ્યું હોય એવું થોડી છે કે મતલબ ક્લબોમાં ફરતો હોય ને સત્વ્યસનોમાં રહેતો હોય એને બી સમ્યક દર્શન થઈ જશે ના, એમ કરતા કરતા તો નહીં જ થાય. જયારે જેને સમ્યક દર્શન થશે ત્યારે એનું જીવન દેવશાસ્ત્ર ગુરુના શરણમાં એના ભક્તિભાવમાં એમાં જ હશે. પણ એ રાગ છે એટલો ખ્યાલ રાખો, પણ જીવન એનાથી કોઈ અલગ હશે, એનાથી કોઈ વિરોધી જીવન હશે, એનાથી કોઈ વિરોધી ચર્યા હશે એમ ક્યારે ના બને. તમને ખ્યાલ છે, જયારે સમય કોઈ માન લો કે કોઈ બલવાન જીવ છે, બહુ પુરુષાર્થી જીવ છે, એનું જીવન અનર્ગલ હોય છે. સમજો, અનર્ગલ હોય છે. જેમ કે ભગવાન મહાવીરનું જીવ સિંહની પર્યાયમાં, એને જયારે સમ્યક દર્શન થયું એના પહેલા હરણને ફાડી ખાવાનું પ્રોગ્રામ હતો એનો, રાઈટ. હવે એમ કહે છે કે તો આ કાનૂન ક્યાં લાગુ પડે છે? જયારે બી સમ્યક દર્શન થશે ત્યારે પાંચ લબ્ધિપૂર્વક થાય છે. કઈ છે? સૌપ્રથમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગિક લબ્ધિ અને કરણલબ્ધિ. કરણલબ્ધિમાં આવે એટલે સમ્યક દર્શન લઈને ઉભો થાય છે, ગેરંટી છે. તો માની લો કે કોઈ એવો જીવ છે કે જેનું જીવન હે ને આ ચર્યાથી, ચરણાન યોગથી વિરોધમાં છે, પણ માન લો કે કોઈ બી કારણથી અહીંયા આવી ગયો, કોઈ બી સગુ સાચવવા આવ્યો કે જે પણ જે રીતે આવી ગયો, એને વાત સાંભળી, આ હે ને એને વાત સાંભળી, જ્ઞાનનો વિષય તો બન્યો. અને જો પુરુષાર્થી જીવ હોય તો એને આ જે જીવન કહ્યું છે એ જ સમયમાં સૌપ્રથમ લબ્ધિ થઈ જશે, ક્રમથી વિશુદ્ધિ લબ્ધિ થઈ જશે. તો જે વિશુદ્ધિ લબ્ધિમાં જે સદાચારમાં જીવન કહ્યું છે એવી વિશુદ્ધ ભાવ એને આવી જ જશે ગેરંટીથી. હેલો, એ રીતે ગુરુદેવજી કહે ને કે હા, એની આ વિશુદ્ધિ લબ્ધિ આવી ગઈ, અને જયારે સમ્યક દર્શન લઈને ઉભો થયો પછી ક્યારે બી માંસનું સેવન ના કર્યું, ઘાસ ખાય, વાઘ સિંહ ઘાસ ખાય એમ, એનાથી એનું જીવન ચાલ્યું. એટલે જયારે જયારે પછી સમ્યક દર્શનના પહેલા આ પાંચ લબ્ધિ કહી છે, તો વિશુદ્ધિ લબ્ધિમાં પ્રવેશ કરે છે ત્યારે એની વિશુદ્ધિ થઈ જાય છે, એ પ્રમાણે પરિણામ થઈ જાય છે, ઓટોમેટિક એવી વિશુદ્ધિ આવી જાય છે. પછી એનાથી વિરોધમાં જીવન ક્યારે ના હોઈ શકે. બની શકે એ પ્રાયોગિક લબ્ધિ સુધી પહોંચ્યો અને આગળ ના પહોંચ્યો તો આ પાંચ લબ્ધિઓ, ચાર લબ્ધિ તો સમેટાઈ જાય છે, વળી પાછું જીવન સામાન્ય રહે છે. તો પછી એનું કહે એની વિશુદ્ધિ પ્રકારની આવી જાય છે, એનાથી વિરોધમાં જીવન ક્યારે ના હોય. એ રીતે એની વાત આટલી થોડી મારે બતાવી હતી. હવે આપણે આજે કલશ નંબર 23નો અત્યારે પ્રારંભ કરીએ છીએ. તો આ કેમ આવ્યો કે જયારે પૂતગલ દ્રવ્ય મારું છે જ નહીં એવી પૂરી તાકાતથી આચાર્ય દેવે આપણને સમજાવ્યું, તો હવે કહે છે કે છતાં શરીર આદિ જે પૂતગલ દ્રવ્ય છે શરીર રૂપી, તો એ તો સંયોગમાં તો છે ને, તો શું કરવાનું? તો કે તું એકવાર એનો પડોશી બની અને જોઈ લે એકવાર. એની ચર્ચા અહીંયા કર્યું છે. કઈ કિંમત ઉપર એ પણ લખ્યું છે કે કહે છે કે મરણ તુલ્ય કષ્ટ થાય, મરણ તુલ્ય કષ્ટ થાય તો પણ એકવાર પરથી ભિન્ન પોતાના આ વિદ્વાન આત્માને સમજવાનો, એનો અનુભવ કરવાનો, એની પ્રતીતિ કરવાનો તું ઉપાય જરૂર કરજે, પુરુષાર્થ જરૂર કરજે. જો એવો પુરુષાર્થ કરીશ, એની પ્રતીતિ થશે, તો અહીંયા કહે છે કે કોઈ કષ્ટનો પ્રસંગ નથી અને કોઈ મરણનો ભય નથી, અને એવી જાતિનું જીવન થઈ શકશે. મરણના ભોગ એવી જે બી એના જે કિંમત ચૂકવવી પડે, કિંમત ચૂકવીને પણ આ તત્વજ્ઞાન કરવું જરૂરી છે. હે ને, ઘણા લોકો કહે અમારે આજીવિકાનો પ્રોબ્લેમ છે ને, આ છે ને તે છે, કેવી રીતે? તો કહે છે કે તું એક ટાઈમ ભોજન કરજે, તને જે પણ જે રીતે હોય, પણ આજે જે જે કહ્યું છે એ તત્વજ્ઞાનનો અવસર છોડવા જેવો નથી. કેમ કે એના પછી બીજો કોઈ અવસર એવો નથી કે તને તારે. એટલા માટે આવા કલશો અહીંયા લખવામાં આવે. કોઈ પરિસ્થિતિની બહારમાં જોવાની જરૂર જ નથી. જે પણ જે પ્રમાણે હોય એમ એમ છે. મેં તો એવું કોટ કર્યું છે કે માની લો કે તને સમાજ ઘમંડી કહે, અને સમાજ સ્વચ્છંદી કહે, હે ને વ્યવહારમાં પછાત છે એમ કહે ને, આપણે બીજી બધું આવર જવર ઓછી થઈ જાય, હે ને, તો ભલે ને વ્યવહારમાં પછાત છે એમ કહે, એ અકળ છે એમ કહે, એટીટ્યુડ છે એમ કહે, તો ભલે કહે, કાંઈ ફરક પડતો નથી. હે ને, ભગવાન શું કહે છે એનાથી મતલબ છે મને. ભગવાન કહે છે કે તું ભગવાન આત્મા છે, અને એને તે જાણવાનો પ્રયાસ નથી કર્યો એટલે તું દૂર આત્મન છે. બસ, મને આ બે વિશેષણોની વચ્ચે હું ક્યાં છું એને મારે શોધી લેવું છે. बाकी दुनिया नी कोई दुनियादारी निभावा माटे नथी मळ्यो आ जीवन है ने घव बहु जीवने बहु प्रॉब्लम थाय छे एना सिवाय भी आमा घणा घणा प्रसंगो अने घणी बधी मेटरो छे है ने जे ए पाछी अलग छे मेटरो है ने घणा एम लोको कहे ने के भाई अमारे आपणे तो आ धर्म थी बिलोंग करीए छे पण जे आ जे साचो धर्म नथी एवा पड़ोसीओ होय के सगावाला होय अने आमंत्रण आपे तो शुं करवुं तो के दरेक एक समय मात्र भी अनुमोदना ना करवी है ने कोई धर्म लाभ कही अपने दरवाजे आवे तो शुं करूं आवा प्रश्न बहु छे बहु वार आवेला छे एक बार सुरेन्द्रनगर 1.5 कलाक चर्चा चाली थी चाली तो चाली चाली प्रश्न आया ज कर गए तो 10 लक्षण पर्व में एक बार तो कई नहीं एक बार एने एम कोने के तू धर्म लाभ बोलया वगर तमे आओ हूं तमने मतलब कि 52 पकवान जमाड़ी थे नहीं आवे तो धर्म लाभ लेने ज कहवानुं जो आग्रह है तो धर्म लाभ तो है नहीं ये तो अधर्म से तो एक कण पण एमां अनुमोदनामां निमित्त बने एवो दोष लागे एक कण भी हाथ जोड़ीने के भी नथी व्यवस्था अमारी पास बहु वार आवे तो भी अमे नथी आपता पति ए रीते से तो आ रीते बधा प्रश्न पूछे जैसे बंदो बगड़ी आ छे ते छे तो के जे पण कई थाय जेवुं थवुं एम थाय है ना बस जे जे जेने संबंध राखो ए राखे न राखो न राखे है ना पर आ वस्तु सत्य से ए सत्य से मैं इनाथी अलग न मारू सोच से इनाथी अलग न मारू जीवन से है ना पत्नी विमुख थी जाए पुत्र विमुख थी जाए तमे जो ना ज्ञानियों ना जीवन में बहु बन्यु छे आवु नथी बन्यु थोड़ी पण मार्ग नथी छोड़ता मार्ग नो विश्वास नथी छोड़ता ए थे तो ए बधी शक्ति अपवा माटे बल अपवा माटे आवी जाती ना कलशो आवे छे બહુ અદભુત છે જો વાંચે અહી કથમ પિમ્રત્વા તત્વ કૌતૂહલી સન અનુભવ ભવ મૂર્તય પાર્શ્વર્તી મુહૂર્તમ પૃથગત વિલસંતમ સ્વમ સમાલોક્યેન તેજસિ જગિતિ મૂર્ત્યા સાકમેક મોહમ ખ્યાલમાં આવે એવું છે એમ થોડું એને વાંચીએ તું જુઓ હવે આ જે અર્થનું કળશરૂપ કાવ્ય કહે કયા અર્થનું આગળ કહ્યું ને પૂજગલ દ્રવ્ય મારું છે જ નહીં કોઈ રીતે મારું નથી પ્રસન્ન રહેવા માટેનું આશીર્વાદ આપી દીધો આપણને પ્રસન્ન રહે મજા કર હે ને મજા કર સંયોગનો વિયોગ થાય સંયોગોમાં હાનિ થાય તું પણ તારે કોઈ તારું ચીજ જ નથી તારું લક્ષણ નથી તારું કોઈ એમાં સકલ નથી તારી કોઈ એમાં ચીજ નથી તું શાના માટે રડે છે હલાવી કે આ છે આ તો પ્રાર્થના સભાનો કલશ છે આખી ગાથાઓ છે શું કામ રડે શું કામ શોક કરે શોક કરવાનું કારણ હે ને હું એ નથી એ હું નથી એ મારું નથી હું એનું નથી રડવાનું કોઈ રીઝન નથી રડવાનું રીઝન એટલા માટે છે કે મારું માન્યું છે તો મારું માનવાનું છોડ અને પ્રાર્થના સભા મનાવ હલાવી કે નહીં એ રીતે છે આ રીતે જ હોવું જોઈએ જયારે અમે તો આ મરણ પ્રસંગોમાં પ્રવચન હોય તો પૂરું ખુલીને કરીએ એને એને એવું લાગે જ નહીં કે મારે ત્યાંથી કોઈ ગયું છે કોઈ ગયું છે આવ્યું તું મહેમાન આવ્યા હતા ગયા શું પ્રોબ્લેમ છે ક્ષેત્રથી ક્ષેત્રાંતર કરવાનું અત્યારે ક્રિયાવર્તી શક્તિનું એનું મલિન પરિણામ ચાલે છે યદ્યપિ આત્મા તો સદાકાલ માટે સ્થિર રહેવાનો એનો સ્વભાવ છે ને લોકાગ્રહ એ બી જ્યાં ત્યાં નહીં જ્યાં ત્યાં જ્યાં ત્યાં સ્થિર થવાની વાત લોકાગ્રહ સ્થિર થાય છે એક સિદ્ધના પેટમાં અનંત સિદ્ધ વસે છે સ્થિર થઈ જાય છે એવું તો આપણું સ્વરૂપ છે એક જરાવી આપણને હલકામાં નહીં લેવું એટલું સરસ સ્વરૂપ છે અદભુત છે શું કહે જુઓ અહીં એ કોમળ સંબોધનના અર્થવાળું અવવ્ય છે આચાર્ય કોમળ સંબોધનથી કહે છે હે ભાઈ તું કોઈ પણ રીતે મહાકષ્ટે અથવા મરીને પણ એટલે મરી જવાનું છે હા મરી જવાનું છે ખ્યાલ એટલે મૃત્યુનું કષ્ટ એ કિંમત પર બી એટલે એ રીતે બી હે ને મરીને પણ એટલે અંતિમ ને બહુ સેન્સિટિવ છે મરણ જગતમાં તો કે સેન્સિટિવ મેટર આવે ને તો પણ એમ અને હું તો કહું છું કે આપણે એક વખત 6 મહિનાની જે કન્ડિશન કરી છે ને આચાર્યોએ કે 6 મહિનામાં તું એક વખત બધું ભૂલી જા એટલે તું તારા ઘર માટે મરણને પ્રાપ્ત થઈ ગયો છે એમ માનીને ઘરમાં રહે બરાબર એટલે આપણને કોઈ કંઈ પૂછે નહીં ને આપણે કોઈને કંઈ પૂછવું નહીં અને પછી શું કરવાનું પછી તું જે તારું ચૈતન્ય સ્વરૂપ છે એનો વિચાર કર તત્વનો વિચાર કર અને તો અનુભૂતિ નહીં થાય તો કે મારી પાસેથી લઈ જજે એવું બને જ નહીં ના થાય હે ને બહુ સરળ છે સહજ છે સુગમ માર્ગ છે હે ને કઠિન માર્ગ છે જ નહીં ખરેખર એક જે બાહ્યમાં જે કમાવું ધમાવું એ તો કઠિન છે, કઠિન નહીં અસંભવ છે એ રીતે છે. અને આ સરળ છે, સુગમ છે, સંભવ છે. આ સક્સેસ હોવું બહુ જરૂરી છે, નહીં તો હાલત ખરાબ થઈ જશે, ક્યાંય ને ક્યાંય ફરતા રહેશું આપણે એમ છે. જો કોઈ પણ રીતે મહાકષ્ટે અથવા મરીને પણ તત્વોનો કૌતૂહલી થઈ ને, એટલે ટૂંકમાં તત્વોની જિજ્ઞાસા, જિજ્ઞાસા થવી, કેવું તત્વ છે, આત્મતત્વ કેવું છે, એને જીવ તત્વ કેવું છે એ તો સમજે, એને પણ હું કોણ છું એનો વિચાર ના કરે. જીવ આપણે બધા ત્યાં સુધી પહોંચી ગયા છે, સ્વાધ્યાયમાં તો છેક સુધી પહોંચી, ક્યાં સુધી પહોંચી ગયા છે કે ભાઈ જીવ તત્વ શું છે, જીવ પદાર્થ શું છે, એકદમ બાલની ખાલ કાઢીને એને જીવથી જીવનું ભેદ જ્ઞાન નિયમસાર કાંઈ બાકી નથી રાખ્યું, પણ હું કોણ છું એવો ક્યારે વિચાર ના કરે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એને એનું ક્યારે કુતૂહલ નથી થતું, અરે ખરેખર હું છું કોણ. એક પપ્પા કહે છે, એક ભાઈ કહે છે, કંઈ પણ કહે છે, ખરેખર હું છું કોણ હે ને. અને એ પણ વાસ્તવમાં થોડા કાલની સ્થિતિ છે, અહીંયાથી વિદાય લેવી પડે છે, તો ખરેખર હું છું કોણ, તો એવો એકવાર વિચાર તો કરવો છે ને. ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનું છે એ એટલો માયને નથી રાખતો હે ને. ગુરુદેવજીની ભાષામાં એમ આવે છે કે તું ક્યાંથી આવ્યો છે ને ક્યાં જવાનો છે, વૈરાગ્ય માટે છે. સાંભળજો, ક્યાંથી આવ્યો ને તું ક્યાં જઈશ એ વૈરાગ્ય માટે છે, વિતરાગતા માટે નથી. વિતરાગતા માટે તો એ છે કે તું જ્યાંથી બી આવ્યો હોય અને જ્યાં બી રહેતો હોય અને જ્યાં જવાનું હોય એ પર્યાય છે, તો પર્યાય માત્રથી ભિન્ન છે અનુભવ કર, એ વિતરાગતા છે. એ વિતરાગતા માટે આ કલમ છે. જ્યાંથી આવ્યો શું મતલબ છે, અરે જે પોઝિશનમાં છે શું મતલબ છે, સમ્યક દ્રષ્ટિ છે તો શું, તેથી શું, અરે મુનિ છું તેથી શું, અરે કેવલી છું તેથી શું, તેથી શું, એ પર્યાય માત્રથી ભિન્ન. એ પર્યાય સાદી શાન છે અથવા કોઈ પર્યાય સાદી અનંત છે અથવા કોઈ પર્યાય અનાદિ શાન છે, પણ હું અનાદિ અનંત છું, એની વાત છે. આ ખ્યાલ આવે આખી પદ્ધતિ, તો ત્યાંથી આપણે આપણે જોવાનું છે. જુઓ તો એ તત્વનું કુતૂહલ, ગુરુદેવજી લાસ્ટમાં કહ્યું છે કે આને તત્વનું એટલું બધું ભણે છે પણ આને કોઈ જિજ્ઞાસા નથી થતી કે વિચારું કે ખરેખર હું દુઃખી કેમ છું હે ને, સુખી કેવી રીતે થવા. એવું એક વખત એને ઊંઘ ઉડી જવી જોઈએ હે ને, આ વાત કાલે કાલ પર પેન્ડિંગ ના હોવી જોઈએ હે, એટલી ખટક એટલી ગરજ હશે ત્યારે આ તત્વ ખીલશે. બહુ પાત્રતા હોવી જરૂરી છે. આ બી એક આ બધા વિષયો મારા દિમાગમાં છે કે ભાઈ સમ્યક દર્શન માટેની પાત્રતા શું હોવી જોઈએ હે ને. બાહ્ય પાત્રતા, અંતરંગ પાત્રતા, બધી જ પાત્રતા, ચરણાન યોગની ઓરથી પાત્રતા, દ્રવ્યાન યોગની ઓરથી પાત્રતા, એ બધી પાત્રતા, આ બધી પાત્રતાના બધા કથનનું છે શું હોવું જોઈએ. જો હે ને કૌતૂહલી થઈ, જિજ્ઞાસુ તો થાય, ભગવાન કહે છે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, હા સાહેબ હા સાહેબ કરે છે, પણ ક્યારે બી એક કેમ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, અને એ મારી માન્યતામાં બેઠું છે કે નહીં, મારી સોચમાં સાચું ઠર્યું છે કે નહીં, એ કુતૂહલ એનો વિચાર તું કરતો નથી. એ વિચાર કરે તો તને નિર્ણય થયા વગર રહે નહીં. જો આ શરીર આદિ મૂળ દ્રવ્યનો એક મુહૂર્ત, એક મુહૂર્ત એટલે 48 મિનિટ, બે ઘડી પાડોશી થઈને અનુભવ કર, પાડોશી થઈ આત્માનો અનુભવ કર હે ને. પાડોશીનું ભાવવાચન ખબર છે, પાડોશીનું નેબર, એનું ભાવવાચન હોવું જોઈએ. પાડોશી કોને કહે છે હે ને, પાડોશી એને કહે છે કે માનો કે પડોશમાં કોઈ મરણ થાય તો બી આપણે આપણા ઘરે ચાની ચુસ્કી સાથે ટીવી જોઈ શકીએ છીએ, ખ્યાલ આવ્યો. એને એ પાડોશીનું સ્વરૂપ આવું છે. હવે પાડોશીના ઘરે ગયા મરણ પ્રસંગમાં, તો બી આપણને રુદન આવી ગયું, રડું આવી ગયું, એનું સબ પડ્યું છે, મિત્રનું જે પણ છે, કદાચ એનું જે સગો વાલો છે એના કરતા આપણે વધારે બી રડીએ છીએ કદાચ, બરાબર છે. પરંતુ એને જેવું દુઃખ થાય છે એવું આપણને દુઃખ નથી થતું, એની ફિલિંગ આપણને ખ્યાલ છે, એનું નામ પાડોશી છે હે ને. પડોશમાં થયું છે તો એ રીતે પાડોશીનું બી એક ભાવવાસન છે, ભાવવાસન છે. જુઓ હા, શરીર આદિ મૂળ દ્રવ્યોનો એક મુહૂર્ત બે ઘડી પાડોશી થઈ, પાડોશી થવાનું કેટલા મિનિટ, બે ઘડી, દો ઘડી, દો ઘડી બસ દો ઘડી, નિજ નાથ કે નજદીક મે આવો, છે ને ભક્તિ સરસ છે. અપની પ્રભુતા દેખ લે બહાર ના ભરમાઓ,
प्रभुता को ही जो देखते वो समकीत कहलाते, प्रभुता को जो भोगते वो सिद्ध कहलाते। अपनी प्रभुता को देख ले बाहर ना भरमा वो बहुत सब जगह जैसे प्रभु नाम नहीं शक्ति से, प्रभु नाम नहीं शक्ति से आत्मा मां सुन शक्ति नु सूचे व्याख्या अखंडित प्रताप अने जेनु स्वतंत्रता बे वस्तु कही अखंडित प्रताप अने सामर्थ्य जेनु लक्षण से ये जे प्रभु शक्ति अखंडित प्रताप से आत्मा अखंडित रहे से अने शरीर नी साथे कोई मड़ी ने खंड खंड न थई जतो अरे इंद्रियों ना ज्ञान इंद्रियों ना माध्यम थी जाने भावेंद्रिय तो भी ज्ञान वास्तव में आत्मा थी अभिन्न रहे जे खंड खंड न थई जतो ख्याल देहो में नहीं जती रहतु तो ये रीते अखंड प्रताप जेनु छे अप्रभावी जेनु स्वरूप छे तो बे घड़ी तने ये बात महसूस थसे एहसास थसे तो कहे से के तने आत्मा ना दर्शन थी जैसे तने ये अहियां मोटी बात अहियां करी से बे घड़ी पाड़ोशी थी आत्मा नो अनुभव कर के जेथी पोताना आत्मा ने विलास रूप सर्व पर द्रव्य थी जुदो देखी आ शरीर आदि मूर्तिक पुद्गल द्रव्य साथे एक पणाना मोह ने तू तुरंत छोड़ से गारंटी आपे छोड़ी दईस तू एम ટૂંકમાં આનાથી એક આપણને શિખામણ છે કે એ શિખામણ છે કે આપણે જે આપણા ઘરની અંદર મહેમાન તરીકે રહેવાનું બરાબર છે આપણી ઓફિસની અંદર મેનેજર તરીકે રહેવાનું હે ને આ બધા કન્સેપ્ટ છે એકવાર એ રીતે રહીને જોજો હે ને કદાચ આપણા કરતા એ મેનેજર જે હોય એ વધારે રડે પણ એને કોઈ જાતનું દુઃખ થતું નથી કે મારા રૂપિયા ડૂબી ગયા એટલે આપણે આપણી ઓફિસમાં આપણા બિઝનેસમાં મેનેજર રહેવાનું અને ઘરની અંદર મહેમાન તરીકે રહેવાનું અને શરીરમાં પડોશી થઈને રહેવાનું એને આ વાસ્તવમાં જીવની આત્મકલ્યાણ કરવાની પાત્રતા છે ખ્યાલ અગર જો એ રહીને જો દ્વેદ વિજ્ઞાન કરે છે તો 100% એને આત્માની પ્રતીતિ થઈ જાય છે એ પ્રમાણે અહીંયા કહ્યું છે હા આ રીતે આપણે આ કલશ બી પૂરું જાહેર કરીએ છીએ હવે 26મી ગાથા આવતીકાલે આપણે લેશું થઈ ગયો છે ને ટાઈમ ભાઈ નહીં તો પછી પાછું બોલવાનું કહેશો તમે ને હવે કાલે 26 લઈને 30 ગાથાનું એક આપણે એક ટાર્ગેટ છે હવે 26મી ગાથામાં એવી એવી પરિસ્થિતિ બતાવી છે જે બહુ મહત્વપૂર્ણ છે ગુરુદેવજીના પ્રવચન બી એના પર ચાલુ છે એટલે કાલે આપણે એનો વિશેષ સ્વાધ્યાય કરીશું સહેજાનંદી